આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા બ્રિક્સ સંમેલન પૂર્વે જણાવ્યું કે ભારત બ્રિક્સ અંતર્ગત ઘનિષ્ઠ સહકારને મહત્વ આપે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણમાં એનડીડીબીની ભૂમિકા મહત્વની છે. દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પુરસ્કાર એનાયત કર્યો. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું. આંધ્રપ્રદેશના અમરાવતીમાં આજથી 2 દિવસીય ડ્રોન સંમેલનનો આરંભ. અને ચક્રવાત દાનાને પગલે ઓડિશાના અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના 2 દિવસના પ્રવાસે કઝાન પહોંચ્યા છે. અહીં તેઓ 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત બ્રિક્સ અંતર્ગત ઘનિષ્ઠ સહકારને મહત્વ આપે છે. બ્રિક્સ વૈશ્વિક વિકાસ એજેન્ડા, બહુપક્ષવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહકાર, સંસ્કૃતિ અને લોકસંપર્કને પ્રોત્સાહન વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા માટે મહત્વનું મંચ પૂરું પાડે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગત વર્ષે નવા સભ્યો જોડાવાની સાથે બ્રિક્સના વિસ્તારને વૈશ્વિક સુખાકારી માટે તેની સમાવેશતા અને એજન્ડા સાથે જોડ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જુલાઈ 2024માં મોસ્કોમાં આયોજિત વાર્ષિક શિખર સંમેલનના આધારે કઝાનની તેમની યાત્રા ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. રશિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહિત વિશ્વના અન્ય નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબીની સ્થાપનામાં હીરક જયંતી અને ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતિ નિમિત્તે આણંદના એનડીડીબી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું કે 5 કરોડ પશુપાલકો સુખ શાંતિની જિંદગી જીવી રહ્યા છે તે ત્રિભુવનભાઈ પટેલને આભારી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 60 વર્ષમાં એનડીડીબીએ ખેડૂતો અને મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે. તેમણે કૃષિને આત્મનિર્ભર બનાવવામાં એનડીડીબીની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે એનડીડીબી એ વિશ્વની સૌથી મોટી સંસ્થા બની ગયેલ છે. શ્રી શાહે એનડીડીબીના 3 નવા પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. બપોર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના નવીન કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે. સાંજે તેઓ મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે નોન પરફોર્મિંગ એસેટ્સના નીચા સ્તર અને ઊંચા મૂડી પર્યાપ્તના ગુણોત્તરને કારણે ભારતની બેન્કિંગ પ્રણાલી મજબૂત બની છે. તેમણે ઉમેર્યું કે નાણાકીય ક્ષેત્રે મહત્વના ઉદ્યોગોને જરૂરી ધિરાણ પૂરું પાડીને વૃદ્ધિ સાતત્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાના ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટી ખાતે એક સત્રને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ફાસ્ટ્રક્ચરમાં રોકાણને પગલે નકારાત્મક વલણો સામે ટકી રહેવાની ભારતીય અર્થતંત્રની ક્ષમતા વધુ મજબૂત બની છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભારતની વિકાસયાત્રા અકબંધ છે કારણ કે તેના મૂળભૂત પરિબળો વપરાશ અને રોકાણની માંગ વેગ પકડી રહ્યા છે. આરબીઆઈના માસિક બુલેટિનમાં શ્રી દાસે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસદર 7.2% જોવા મળે તેવી શક્યતા છે. આરબીઆઈના એક અહેવાલ અનુસાર 2024-25 માટે ગ્રાહક ભાવ સૂચકાંકનો ફુગાવો 4.5% રહેવાનો અંદાજ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કર્યા. 9 જેટલી શ્રેણીમાં 38 વિજેતાઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે જળ સંસાધનોના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં રાજ્યોની ભૂમિકા મહત્વની છે. સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પહેલો પુરસ્કાર ઓડિશાને, ઉત્તરપ્રદેશને બીજો અને ગુજરાત તેમજ પુડુચેરીને સંયુક્ત રીતે 3જો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. દરેક વિજેતાઓને એક પ્રશસ્તિપત્ર અને વિજયચિહ્નની સાથે અનેક શ્રેણીઓમાં રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે શ્રી શાહ એક મહેનતુ નેતા છે જેમણે પોતાનું જીવન ભાજપને મજબૂત બનાવવા માટે સમર્પિત કર્યું છે. તેમણે એક અસામાન્ય પ્રશાસન તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઘણા જ પ્રયાસો કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ફોલો કરી શકો છો. ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આ તબક્કામાં 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 29 ઓક્ટોબર છે. ઉમેદવાર સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે. 1 નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કાના મતદાન 13 નવેમ્બરે થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરના રોજ થશે. કેરળમાં વાયનાડ લોકસભા મતવિસ્તારમાં અને ચેલ્લાકારા અને પલક્કડના 2 વિધાનસભા મતવિસ્તારોમાં 13 તારીખે થનાર પેટાચૂંટણી અંગે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વાયનાડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી આવતીકાલે આ બેઠક પરથી ઉમેદવારીપત્ર ભરશે. ચેલ્લાકારા આરક્ષિત મતવિસ્તાર અને પલક્કડમાં 3 મુખ્ય પક્ષો UDF, LDF અને NDAના ઉમેદવારો આવતીકાલથી તેમના ઉમેદવારીપત્રો દાખલ કરશે. આંધ્રપ્રદેશના અમરાવતીમાં આજથી 2 દિવસીય ડ્રોન સંમેલન 2024નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ ઉદઘાટન સમારંભમાં ભાગ લીધો. આંધ્રપ્રદેશ ડ્રોન કોર્પોરેશન દ્વારા આયોજિત આ સંમેલનમાં 1000થી વધુ પ્રતિનિધિઓ અને પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ સમિટનો ઉદ્દેશ્ય ડ્રોન ઉત્પાદનમાં રોકાણને આકર્ષવાનો, ડ્રોન ટેકનોલોજીના ભાવિ અને ઇનોવેશન હબ દ્વારા ડ્રોન ઇકોસિસ્ટમ બનાવવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટેનો એક મંચ તૈયાર કરવાનો છે. સમિટમાં વિજયવાડામાં કૃષ્ણા નદીના કિનારે 5000થી વધુ ડ્રોન સાથે દેશનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે. લાઓંગ કુઓંગ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. તેઓ વિયેતનામ કમ્યુનિસ્ટ પક્ષના સભ્ય છે. વિયેતનામની 15મી રાષ્ટ્રીય સભાના વર્તમાન 8મા સત્રમાં શ્રી કુઓંગને વર્ષ 2026 સુધી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. રાષ્ટ્રીય સભામાં ઉપસ્થિત તમામ 440 પ્રતિનિધિઓએ શ્રી કુઓંગના પક્ષે મતદાન કર્યું હતું. શ્રી કુઓંગ પૂર્વ રાષ્ટ્રપતિ ટુ લેમનું સ્થાન લેશે. બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતને પરિણામે વાવાઝોડું દાના ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જો કે ભારતીય હવામાન વિભાગે હજુ સુધી આ ગંભીર ચક્રવાતના ભારતમાં કયા વિસ્તાર ઉપરથી પસાર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. જો કે આ ચક્રવાત તોફાન પશ્ચિમી ઉત્તરપ્રદેશ પશ્ચિમ તરફ આગળ વધશે અને આજે ડિપ્રેશનમાં તેમજ આવતીકાલે ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી શક્યતા છે. ચક્રવાતના પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 120 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરમિયાન આવતીકાલથી શરૂ થનારી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓડિશાની 3 દિવસીય મુલાકાતને હાલ મુલતવી રાખવામાં આવી છે. ઓડિશા સરકારે ગુરૂવારે મયુરભંજ, કેઓનઝેર, બાલાસોર અને ભદ્રક સહિતના 14 દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરી આવતીકાલથી 3 દિવસ માટે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભારતે આજે પેલેસ્ટાઇનના નાગરિકો માટે માનવતાવાદી સહાય તરીકે 30 ટન દવાઓ અને ખાદ્ય પદાર્થોનો પ્રથમ જથ્થો રવાના કર્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે મોકલાયેલા પ્રથમ માલસામાનમાં આવશ્યક દવાઓ અને સર્જિકલ પુરવઠો જેમ કે દાંતની તબીબી વસ્તુઓ, સામાન્ય તબીબી વસ્તુઓ અને હાઈ એનર્જી બિસ્કીટનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે BCCIએ 31 ઓક્ટોબરે શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની એક ટીમની જાહેરાત કરી છે. ભારતની એ ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેકે અને મેલબર્નમાં 2 પ્રથમ શ્રેણીની મેચ રમશે, જેના બાદ પર્થમાં સિનિયર પુરૂષ ટીમની વિરુદ્ધ 3 દિવસીય ઇન્ટ્રાસ્કોટ રમતમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા બ્રિક્સ સંમેલન પૂર્વે જણાવ્યું કે ભારત બ્રિક્સ અંતર્ગત ઘનિષ્ઠ સહકારને મહત્વ આપે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણમાં NDDBની મહત્વની ભૂમિકા છે. દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પુરસ્કાર એનાયત કર્યો. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું. આંધ્રપ્રદેશના અમરાવતીમાં આજથી 2 દિવસીય ડ્રોન સંમેલનનો પ્રારંભ અને ચક્રવાત દાનાને પગલે ઓડિશાના અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.